ఈ స్వరూప సమజ్యా వినా పామ్యో దుఃఖ సమజావ్యూతే పద నమో శ్రీ సద్గురు భగవన్. వర్తమాన ఆకాళమా మోక్ష మార్గ బహులో విచారవా ఆత్మార్థినే భాఖ్యో ఆత్ర గో. కోయి క్రియా జడ థై రయా శుష్క జ్ఞాన మా కోయి మానీ మార్గ మోక్షను కరుణా ఉపజే జోయి. బాహ్య క్రియా మారాచితా అంతర భేదనకాయ జ్ఞాన మార్గ నిషేధతా దేహ క్రియా జడాయ బంధ మోక్ష కల్పనా భాఖే వాణీ మాయి. వరతే మోహావేశ మా శుష్క జ్ఞాని తేయావి. వైరాగ్యాది సఫడతో జోస ఆత్మ జ్ఞాన ఇమజ ఆత్మ జ్ఞానని ప్రాప్తి తణా నిదాన్. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિરાજમાન છે. આપણી ચર્ચા આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પ્રારંભ થઈ છે. અધ્યાત્મ યોગી શ્રી કાનજી સ્વામીના એટલે કહાન ગુરુદેવના આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના અદભુત પ્રવચનો આપણી પાસે ઉપલબ્ધ છે. સંકલિત પ્રવચનો છે. એક જ પુસ્તકમાં 142 જે પદ છે એ પદ ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચનો ઉપલબ્ધ છે, જે આપણા સ્વાધ્યાયનો મૂળ આધાર રહેવાનો છે. હમણાં સુધી આપણે લાસ્ટ બે સ્વાધ્યાયમાં પહેલી 6 ગાથા ઉપર આપણે સ્વાધ્યાય કર્યો હતો. બહુ જ માર્મિક ગાથા છે. જેવી રીતના આપણે વાત કરી હતી કે જીનાગમના અનેક સિદ્ધાંતોનું રહસ્ય આત્મસિદ્ધિ ગ્રંથમાં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુ દેવે લખી નાખ્યું છે. 1.5 કલાક 90 મિનિટમાં આ ગ્રંથની રચના થઈ છે. કન્ટિન્યુઅસલી આ ગ્રંથની રચના એટલે કે આ કાવ્યની રચના થઈ છે. 90 મિનિટમાં આ કાવ્યની રચના થઈ છે. 142 પદની રચના 1.5 કલાકમાં થઈ છે. જો આપણે આમાં જે થોડી ગાથાઓનું વિભાજન જોઈએ તો પહેલી ગાથા મંગલાચરણ રૂપ ગાથા છે. વધારે આપણે ભૂમિકા નથી બાંધવાના. આજે આપણે 7, 8, 9 અને સમય રહેશે તો 10 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય કરશું. જો પહેલી ગાથા મંગલાચરણ રૂપ ગાથા છે, જેમાં શ્રી સદગુરુ ભગવંતોને નમસ્કાર કરીને આપણે અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્ર નો સ્વાધ્યાય આપણે પ્રારંભ કર્યો અને કૃપાળુ દેવે એની રચના કરી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તો આપણે એની અસ્થિપરક ચર્ચા કરી હતી કે જે સ્વરૂપ સમજીને પામ્યો સુખ અનંત, અને એવું પદ જેમને સમજાયું છે એવા જે સદગુરુ ભગવંત છે એમને નમસ્કાર કર્યા છે. સમજાયું તે પદ, હવે પદની ચર્ચા આગળની ગાથામાં આવશે કે કેવું છે આત્મપદ, કેવું છે મારું ખરું સ્વરૂપ, મિથ્યાત્વથી રહિત સમ્યક દર્શન રૂપ પરિણમિત પ્રણતિ પોતાના આત્માને કેવો જાણે છે, કેવો શ્રદ્ધે છે, કેવો અનુભવે છે, કેવો વેદે છે, પ્રતીતિમાં કેવો આત્મા આવે છે, એ આત્મતત્વ જે મૂળ તત્વ છે, જે મૂળ સ્વભાવ છે, જે મૂળ વસ્તુ છે, જે ત્રિકાર તક્તો સ્વભાવ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, નિત્ય છે, ધ્રુવ છે, પરમપારામિક ભાવ સ્વરૂપ છે, કારણ પરમાત્મા છે, જે સમયનો સાર છે, જે શુદ્ધાત્મા છે, જે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ છે, એ પદ, એ આત્મપદ એ મૂળ પદ એ કેવું છે એને અહિયાં સમજાયું છે, એને સમજાવવાની પ્રતિજ્ઞા લીધી છે અને બે ખૂબી થી એને બહુ સુંદર રીતે સરળ ભાષામાં સમજાયું છે. તો એ રીતે પહેલી ગાથા મંગલાચરણ. પછી બીજી ગાથામાં મોક્ષ માર્ગ ને કહેવાની પ્રતિજ્ઞા કહેલી છે. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક, તો બીજી ગાથામાં મોક્ષ માર્ગ ને કહેવાની પ્રતિજ્ઞા કહેલી છે અને એ મોક્ષ માર્ગ ને લોભ થતા જોઈને આત્માથી વિચારક જે પાત્ર આત્માથી જીવો છે એને અહિયાં આ મોક્ષ માર્ગ કહેવાની પ્રતિજ્ઞા કહેલી છે. કુનકુનાચાર્ય દેવે પણ પ્રતિજ્ઞા કહી ને શું પ્રતિજ્ઞા કહી કે અમે એકત્વ વિભક્ત ભગવાન આત્માને અમારા નિજ વૈભવ થી દર્શાવશો એવી પ્રતિજ્ઞા, એવો વ્યવસાય અમે ચાલુ કરીએ છીએ, એવો ઉદ્યમ અમે પ્રારંભ કરીએ છીએ. તો એવી જ અહીંયા એક છટા આપણે કહીએ ને કુનકુનાચાર્ય દેવ ની છટા અહીંયા આપણને સમય સારી ની દેખાય છે બીજી ગાથામાં. તો એ રીતે મોક્ષ માર્ગ ને કહેવાની પ્રતિજ્ઞા લીધી. પછી ત્રીજી ચોથી અને પાંચમી ગાથામાં, ત્રીજી ચોથી પાંચમી ગાથામાં જે જૈન મત અનુયાયી જે જીવ જૈન ધર્મ નો જૈન શાસ્ત્ર નો ચારે અનુયોગ નો સ્વાધ્યાય કરવા છતાં પણ અંદરમાં કોઈ ને કોઈ આભાસ રહી જાય છે, કોઈ ભૂલ રહી જાય છે, તો એવા બે પ્રકારના જીવોને ઉભા કરીને બે પ્રકારની જે ભૂલ છે ભૂલ ને ઉભી કરી, એક ક્રિયા જડત્વ અને એક શુષ્ક જ્ઞાનત્વ. તો એ ક્રિયા જડત્વ અને શુષ્ક જ્ઞાનત્વ એની ચર્ચા કરીને બંધ માર્ગ ને સમજાવે છે અને એમાં ક્રિયા જડ રૂપે પરમતો જીવ કેવો છે, શુષ્ક જ્ઞાન રૂપે પરમતો જીવ કેવો આભાસ પોષે છે. તો એ પ્રમાણે અહિયાં ત્રીજી ચોથી પાંચમી ગાથામાં બંધ માર્ગ ને કહે છે. અને પછી છઠ્ઠી ગાથાથી વિષય આખો બદલાય છે. બદલાય છે એટલે એનાથી કનેક્ટેડ જ છે, પરંતુ એ જે બંધ માર્ગ છે, જે બાધક દશા છે, જે ક્રિયા જડત્વ છે, જે શુષ્ક જ્ઞાનત્વ છે, જે જીવ એમાં અટકી જાય છે જડની ક્રિયામાં ને ક્ષયોક્ષમ જ્ઞાનમાં. વાતોમાં તો ઘણી ઊંચી ઊંચી વાતો આવી જાય છે, પણ એ પ્રકારનું આચરણ છે, એ પ્રકારના પરિણામ છે, એ પ્રકારનો પુરુષાર્થ છે, એ પ્રકારની પાત્રતા છે, કોમળતા છે નથી દેખાતી. તો એવા પ્રકારના જીવો જયારે આવો દોષ દૂર કરે છે ત્યારે કેવું આત્મજ્ઞાન પામે છે, કેવી સફળતા પામે છે એની ચર્ચા છઠ્ઠી સાતમી આઠમી ગાથામાં અહીંયા કૃપાનુદેવે કહી છે. મોક્ષ માર્ગ ની ચર્ચા કહી છે. તો એ રીતે વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન નું એટલું બધું મહત્વ બતાવ્યું છે કારણ કે આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ શેષ સભી અજ્ઞાન, આત્મ શાંતિ કા મૂલ્ય હૈ વિતરાગ વિજ્ઞાન. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ આમાં પણ છે ને તે સાચા ગુરુ હોય, કારણ કે એકડા વગરના નિંદા એ નિંદાની કોઈ કિંમત નથી. તો ત્યાગ છે, વૈરાગ્ય છે, વ્રત છે, બાહ્ય મન વચન કાયમી મંદતા છે, કસાયની મંદતા છે, ક્ષયોક્ષમ જ્ઞાન છે, ખ્યાલ આવે છે, મુનિ દશા છે, વ્રત આદિ અંગીકાર કરવાની દશા છે, એ આત્મજ્ઞાન વગર સફળ નથી, એ નિશ્ચય વગર વ્યવહાર વ્યવહાર નામ પામતો નથી. એ મંદ કસાયના ફળમાં જીવને તીવ્ર કસાયની અપેક્ષાએ થોડી શાંતિ અનુભવાશે, પરંતુ આત્મિક શાંતિ નથી, કે એ ખરી શાંતિ નથી, ખરું સુખ નથી, ખરો ધર્મ નથી, એ ખરો વિતરાગ ભાવ નથી, એ પણ રાગ ભાવ છે અને એમાં ધર્મ નથી. રાગ ભાવમાં ધર્મ માનવો જીન મત મે મિથ્યાત્વ કહા. રાગ ભાવ મેં ધર્મ માનના, શુભ રાગ મેં ધર્મ માનના, અશુભ રાગ મેં ધર્મ માનના, બલિ આદિ ચડાવે જે ભાઈ અશુભ રાગ છે, અશુભ ક્રિયા છે, એમાં ધર્મ માને છે, ખ્યાલ આવે છે. તો એ અશુભ રાગ છે. કેટલી બધી આપણને બાહ્યમાં બધી વિસ્તૃતિઓ દેખાય છે કે જે શુભ અશુભ રાગમાં ધર્મ માનવામાં આવે છે, પણ આત્મજ્ઞાન નથી, એ સાર્થક નથી. તેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય અહીંયા કહેવામાં આવે છે. અને એના પછી હવે આજે આપણે સાત નંબરની ગાથા પ્રારંભ કરી. જો આ ભૂમિકા આપણે બાંધી, મંગલાચરણની ગાથા આપણે જોઈ, મોક્ષ માર્ગને કહેવાની પ્રતિજ્ઞા, પછી બંધ માર્ગનું સ્વરૂપ અને મોક્ષ માર્ગનું સ્વરૂપ, આ ચાર બિંદુ ઉપર આપણે ચર્ચા કરી. મંગલાચરણ, એના પછી મોક્ષ માર્ગ કહેવાની પ્રતિજ્ઞા, એના પછી બંધ માર્ગમાં જીવ ક્યાં અટક્યો છે, કેમ અટક્યો છે, કેવી રીતે અટક્યો છે, શું કરીને અટક્યો છે, તો એ રીતે બંધ માર્ગનું સ્વરૂપ, એમાં શુષ્ક જ્ઞાન અને ક્રિયા જડત્વની ચર્ચા કરી. એ બે જીવ આ ભાસમાં છે, એક વ્યવહારાભાસી છે, એક નિશ્ચયાભાસી છે. એક જડની ક્રિયામાં ધર્મ માને છે, બાહ્ય ત્યાગ અને બાહ્ય વ્રત આદિમાં ધર્મ માને છે, તો એક શુષ્ક જ્ઞાનમાં ધર્મ માને છે. તો ક્યાંય સંતુષ્ટ ને અટકી ગયો છે તો એને જીવને, એવા જીવને ત્રણ કાળમાં ધર્મની પ્રાપ્તિ નહીં થાય. જો આત્મિક શાંતિ તો આત્માના આશ્રયથી પ્રગટ થશે. ચોખ્ખી વાત છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આત્મિક શાંતિ, આત્મિક આનંદ, સાચું સુખ, અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ પોતાના નીચ આત્મ સન્મુખ થવાથી થશે. એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પદ, કૃપાણુદેવે લખ્યું છે, એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પદ. આજ સુધી જેટલા જીવ સિદ્ધ થયા, થઈ રહ્યા છે અને જેટલા જીવ ભવિષ્યમાં સિદ્ધ થશે, એ બધા જ જીવો આત્માના આશ્રયથી, પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયથી જ સિદ્ધત્વની, સુખની, અવ્યાવાદ સુખની, શાંતિની, વિતરાગતાની, સર્વજ્ઞતા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે. બીજો કોઈ ઉપાય નથી. એની પહેલા ભૂમિકામાં આવતા શુભ અને અશુભ ભાવ, એ આવશે. અશુભ ભાવ પણ આવશે, શુભ ભાવ પણ આવશે, વ્રત આદિનો ભાવ પણ આવશે, એ બધા જ ભાવો આવશે. પરંતુ આત્મિક શાંતિ, આત્મિક સુખ, સાચો ધર્મ, નિશ્ચય ધર્મ, યથાર્થ ધર્મ, ભૂતાર્થ ધર્મ, સત્યાર્થ ધર્મ, સાચો ધર્મ તો ધર્મી એવા શુદ્ધાત્માના આશ્રયથી જ પ્રગટ થશે. બીજા કોઈના આશ્રયથી આપણને સુખની, શાંતિની, વિતરાગતાની પ્રાપ્તિ નથી થવાની. તો બહુ સુંદર ગાથાઓ છે. હવે આપણે બાર મિનિટમાં આપણે રિવિઝન કરી, આપણે કેટેગરી જોઈ કે કેવી રીતે આ જે ગાથાઓ છે એ ગાથાઓનો ફ્લો કેવી રીતના આગળ વધે, એક ગાથા બીજી ગાથાથી કેવી રીતના કનેક્ટેડ, આખો કનેક્ટેડ વિષય છે. ખ્યાલ આવે છે? જો હવે 7 નંબરની ગાથા, ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ બહુ સરસ ગાથા છે. 7, 8 અને 9 નંબરની ગાથા ઉપર આજે આપણે સ્વાધ્યાય કરવાનો છે. હવે અહીંયા શું કહે છે, જો એક વસ્તુ આપણે સમજીએ, કૃપાળુદેવ આપણે જ્યાં જ્યાં જ્ઞાનીઓની આ અકારણ કરુણા છે, જ્ઞાનીઓની આ અકારણ કરુણા છે કે જ્યાં જ્યાં આપણે અટકીએ છે, જ્યાં જ્યાં આપણે મિથ્યા સંતુષ્ટિ કરી બેઠા છે ધર્મના નામ પર, જ્યાં જ્યાં આપણે અટકી રહ્યા છે, ક્યાંય રોકાઈ જઈએ છે, ક્યાંય ધર્મ માની બેસીએ છે, ક્યાંય સંતુષ્ટ થઈ રહીએ છે, ક્યાંય પોતાને ધર્માત્મા માની બેસીએ છે કે ક્યાંય સ્વચ્છંદ પોષી બેસીએ છે, પુરુષાર્થહીન થઈ જઈએ છે, પ્રમાદને પોષી લઈએ છે, ભૂમિકા અને ગુણસ્થાન પ્રમાણ વિકલ્પો આવે એમ કરીને આપણે એ પાપથી છૂટવા અને બચવા માંગીએ છીએ અને અંદરમાં એનું પોષણ કરીએ છીએ. ખ્યાલ આવે છે? ક્યાંય શુભ ભાવમાં, પુણ્ય ભાવમાં અટકી જઈએ, ક્યાંય જળની ક્રિયામાં અટકી જઈએ છે, એમાં ધર્મ માની બેસીએ છે. આ એક એક સૂક્ષ્મ અભિપ્રાય અને પરિણામની જે ભૂલો અનાદિકાળથી ચાલતી આવી છે. અધરવાઇઝ આપણે 9મી ક્રેડિટમાં ઉત્પન્ન થયા અનંતવાર, મુનિવ્રત અંગીકાર કરીને બોલો, ધર્મના નામ પર, સુખી થવાના નામ પર, સિદ્ધત્વની પ્રાપ્તિ અને સંસારથી છૂટવા અને જન્મ મરણના અભાવ, જન્મ મરણના ફેરાથી રહિત થવાના નામ પર આપણે શું નથી કર્યું? તો કેવી રીતના 9મી ક્રેડિટમાં જન્મ થયો અનંતવાર, 11 9 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થયું એટલો ક્ષયક્ષમનો ઉઘાડ પ્રાપ્ત થયો, અને એ ક્ષયક્ષમના ઉઘાડમાં 11 9 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થયું, તો ધર્મના નામ પર, સુખી થવાના નામ પર આપણે શું નથી કર્યું? કે જે ખરું કારણ છે, જે ખરો ઉપાય છે, જે ખરો પુરુષાર્થ છે, જે ખરો માર્ગ છે, જે ખરી વિધિ છે, એને આપણે નથી અપનાવી. રોટલી બનાવવાની જે વિધિ છે એને ન અપનાવીએ તો રોટલી બને કે ન બને, કોઈ બીજી જ વિધિમાં આપણે લાગી રહીએ અને એ વિધિ જે રીતના આપણે લોટ બાંધીએ એના પછી આપણે ઘઉં દળીએ પછી લોટ બાંધીએ પછી એના લુવા કરીએ પછી એને વણીએ પછી એને કાઢી પાકી શેકીએ પછી એને ગેસ ઉપર ફુલાવીએ આ એની વિધિ છે ને. એ કાર્યની પ્રાપ્તિ માટે આપણે કેવી સિસ્ટમેટિક વિધિને ફોલો કરીએ, આપણે સ્ટેપ્સને ફોલો કરીએ. અરે આપણને ક્યાંય પણ જવું હોય તો સૌથી પહેલા આપણે ગાડીમાં બેસીએ તો ગૂગલ મેપ ખોલીએ કે ત્યાં પહોંચવાનો રસ્તો શું છે, કયો રસ્તો સૌથી નજીક છે, ક્યાં ટ્રાફિક નથી, કેટલી મિનિટમાં પહોંચાશે, વિચ ઇઝ ધ સેફેસ્ટ વે, ઇઝીએસ્ટ વે, ક્લોઝેસ્ટ વે, ખ્યાલ આવે છે. તો આપણે એ વિધિને કેવું અપનાવીએ છીએ, કારણ કે આપણને લક્ષ્ય સુધી પહોંચવું છે. તો અહીંયા જે આત્મજ્ઞાન છે, આત્મશાંતિ છે, જે લક્ષ્ય છે, જે ભગવાન બનવાનું લક્ષ્ય છે, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે જે વિધિ છે, વિધિને આપણે અપનાવી પડશે. તો જો ત્યાગ વિરાગ ના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, જેના ચિત્તમાં ત્યાગ આ એક ભૂમિકા બતાવે છે કે અગર તારા ચિત્તમાં એક પાત્રતા આપણી અંદરમાં ઉત્પન્ન કરાવે છે કે તારા ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય છે જ નહીં, તો તને કોઈ દિવસ આત્માનું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એક ભૂમિ તૈયાર થવી જોઈએ. એક આપણે બીજ વાવવું હોય ને તો એની પહેલા આપણે એ શું કહેવાય, એને આપણે ધરતીને આપણે તૈયાર કરીએ છીએ, એને કોમર બનાવીએ છીએ, એને સિંચન એનું કરીએ છીએ, સમજાય છે. તો એ રીતે જે આત્મજ્ઞાન થાય અને તેને જ્ઞાન, જ્ઞાન એટલે અહીંયા આત્મજ્ઞાન, જ્ઞાન એટલે અહીંયા સમ્યક જ્ઞાન, જ્ઞાન એટલે અહીંયા પોતાના આત્મા સંબંધીનું સાચું જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય સુખ કોને પ્રાપ્ત નહીં થાય કે જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય છે જ નહીં, જેના ચિત્તમાં કોમળતા નથી, સરળતા નથી, વિશુદ્ધતા નથી, મંદ કષાય રૂપ વર્ણવ્યો નથી અને તીવ્ર કષાયમાં પડ્યો છે, તો એવા જીવને તો ત્રણ કાળમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે જે અશુભમાં પડ્યો છે અને શુભમાં પણ નથી આવ્યો તો શુદ્ધમાં આવવાની વાત તો બહુ દૂર છે, દિલ્હી બહુ દૂર છે. તો ત્યાગ વિરાગના ચિત્તમાં રણકી માત્ર પણ ત્યાગ નો ભાવ નથી, વૈરાગ્ય નો ભાવ નથી, જ્ઞાન વૈરાગ્યની એક અદભુત મૈત્રી હોય છે મોક્ષ માર્ગમાં. ખાલી જ્ઞાન નહીં અને ખાલી વૈરાગ્ય નહીં, જ્ઞાન પૂર્વક નો વૈરાગ્ય આનંદ ને ઉત્પન્ન કરે, સમ્યક જ્ઞાન આનંદ ને લઈને ઉભો થાય. તો જ્ઞાન અને વૈરાગ્ય આ એક જ સિક્કાના બે બાજુ છે, બે સાઈડ છે. તો જ્ઞાન અને વૈરાગ્ય, ત્યાગ જ્ઞાન વૈરાગ્ય આનંદ સુખ આ બધું સાથે ઉત્પન્ન થાય છે, એટલે કે નિશ્ચય ઘરમાં ઉત્પન્ન થાય. એની પહેલાની પાત્રતા બતાવે છે. અરે કોઈ યુએસ ની મોટી યુનિવર્સિટીમાં આપણે એડમિશન લેવાનું તો એની પહેલાની બધી એક્ઝામ હોય ને, શું કહેવાય, જીઆરઈ ને પછી બધી એક્ઝામો હોય ને, જે એક્ઝામો પાસ કરવાની હોય, સમજાય છે. તો એ બધી એક્ઝામ અહીંયા પાસ કરે, એ લાયક થાય, કેપેબલ થાય, તૈયાર થાય, ત્યારે જઈને મોટી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે. તો એની માટેની પ્રીવિયસ તૈયારી, પ્રીવિયસ એક્ઝામિનેશન, પ્રીવિયસ એની બુદ્ધિની, એની જે પણ પાત્રતાની એક ઓલી થાય છે, તૈયારી થાય. તો એવી રીતના અહીંયા કે છે, ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, કે જેનું ચિત્ત પાંચ ઇન્દ્રિયના વિષય ભોગમાં જ આખો દિવસ લાગેલું છે. ચિત્ત ત્યાગ વિરાગ ને ચિત્તમાં, ચિત્તમાં એટલે, ચિત્તમાં એટલે સરળ અર્થ કરીએ તો ચિત્તમાં એટલે જ્ઞાનમાં, મનમાં, પરિણામમાં, ભાવોમાં, ભાવ ભૂમિ જેની તૈયાર નથી થઈ, ભીંજાયેલા ભાવ જેના નથી થયા, જેને હજી સંસાર શરીર ભોગ નો થાક નથી લાગ્યો, જેને હજી વિષય ભોગ, ઇન્દ્રિયના વિષય ભોગમાં કંટાળો નથી આવ્યો, જેને હજી પોતાના પ્રણામ નું શું આગળ ફળ આવશે એનો વિચાર નથી થયો. પાંચ પરાવર્તન અને જે ચાર ગતિ 84 લાખ યોનિઓમાં જે રખડ પટ્ટી છે એનો ડર નથી લાગ્યો, જે ત્યાંથી હટ્યો નથી, જે સાચું જ્ઞાન, ખ્યાલ આવે છે, એ જીવને એ બાહ્ય ઇન્દ્રિયના વિષય ભોગવતી હટાવ, સમજાય છે શું કહેવા માંગે છે. અહીંયા કે છે, ત્યાગ વિરાગ ના ચિત્તમાં, વિરાગ એટલે ત્યાગ વૈરાગ્ય, ત્યાગ અને વૈરાગ્ય ચિત્તમાં, આ એક બહુ બેસિક ક્વોલિટી છે આત્માર્થી. સમ્યક જ્ઞાન પ્રાપ્ત થવા પહેલાની જે લબ્ધિઓ છે ને, વિશુદ્ધિ લબ્ધિ છે, દેશના લબ્ધિ છે, ક્ષયોક્ષમ લબ્ધિ છે, જે એક પાત્રતા છે, એક કોમળતા છે, એક સરળતા છે, એક સ્વાધ્યાયનો અંદરમાં ભાવ ઉત્પન્ન થાય છે, આ બધો એક આત્માર્થીનો અંદરનો પાત્રતાનો ભાવ છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થવા પહેલા જીવની અંદરમાં જે એટલા ગુરુદેવ શ્રી કૃપાળુ દેવ માતાજી સોગાની જી તમે જો કેટલું ત્યાગ વૈરાગ્યમય ચિત્ત હતું. બાળપણથી નાનપણથી એ વૈરાગ્યજી સંસારની દાસી ક્યાંય ગમે નહીં, વધારે બોલવું ન ગમે, વધારે કોઈ પ્રવૃત્તિઓમાં જોડાવું ન ગમે. સમ્યક જ્ઞાનની પહેલા આવી ભૂમિકા હોય છે ત્યાં વિરાગના ચિત્તમાં. હા, એને તેને જ્ઞાન કૃપાળુ દેવા બધી ભૂમિકામાંથી પસાર થયા છે એટલે બહુ સરસ રીતે આ ગાથાઓ લખી શક્યા છે. સમજાય છે? ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. ત્યાગ અને વૈરાગ્ય છે જ નહીં, જડ જડ એટલે જડનો પ્રેમ, ઇન્દ્રિયના વિષય ભોગોનો પ્રેમ, 24 કલાક ઘર કુટુંબ પરિવાર ધંધો વ્યાપાર 24 કલાક પાપમય 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 પ્રણામ ચાલતા હોય તેને આત્મજ્ઞાન ક્યારે નહીં થાય. જે અશુભમાં પડ્યો છે એને આત્મજ્ઞાન નહીં થાય. જેને હજી અશુભ નો રાગ છે, પાપ નો રાગ છે, બાહ્ય સંયોગો નો રાગ છે, એનો મોહ છે, એનું એકત્વ છે, મમત્વ છે, કર્તૃત્વ ભોક્તૃત્વ છે અને પરણથી ભીંજાઈ નથી. કેટલા બધા વૈરાગ્યના પ્રસંગો બની જાય બારમાં, રોજ એના પ્રસંગો સાંભળે, રોજ વૈરાગ્યના સમાચારો સાંભળે, પણ ચિત્ત અંદર માં ભીંજાય નહીં. ચિત્ત ભીંજાય નહીં એટલે એક એવો ભાવ પણ કે સાચે ખરેખર ઓહો આ સંસાર, કોઈ સમાચાર સાંભળો અને અંદરમાં એમ થાય ને કે આ સંસાર અસાર છે, ખરેખર પોતાનું કાર્ય કરી લેવા જેવું છે, પોતાની ઓળખ કરી લેવા જેવી છે. આ પણ એક વૈરાગ્યનો ભાવ છે. સ્વાધ્યાય કરવા જેવો છે, આ તત્વ સમજવા જેવું છે, મંદિર જવા જેવું છે, ગુરુદેવજીના પ્રવચનો સાંભળવા જેવા છે, સ્વાધ્યાયમાં બેસવા જેવું છે, આ તત્વ સમજવા જેવું છે, હવે સમજવું છે, ખરેખર સમજવા જેવું છે, આ ઇન્દ્રિયો મળી છે, મનુષ્ય ભાવ મળ્યો છે તો કરી લેવા જેવું છે. આ એક આવો ભાવ પણ એક બહુ ઊંચી પાત્રતા. સમજાય છે? અહીંયા અહીંયા ત્યાગ વૈરાગ્યનો અર્થ કોઈ બારમાં બધું ત્યાગીને બેસે ને પછી આત્મજ્ઞાન થાય એમ નથી. થાય અને તેને જ્ઞાન એટલે કે જેના ચિત્તમાં આત્મજ્ઞાન, આત્મા સ્વભાવ, સ્વપર, સાત તત્વ, છ દ્રવ્ય આદિ સમજવાનો જેને ભાવ પણ નથી થતો એવા જીવને તો આત્મજ્ઞાન 3 કાળમાં પ્રાપ્ત નહીં થાય. અને પછી આગળ કહે છે કે ચલો એવો જીવ આવી પણ ગયો સ્વાધ્યાયમાં, થોડો ત્યાગ વૈરાગ્ય જીવનમાં આવ્યો, મંદિર આવવા પણ લાગ્યો અને થોડો બાહ્ય ત્યાગ પણ થયો, મંદ કશાય નો ભાવ પણ થયો, સ્વાધ્યાય આદિ માં પણ આવા મહિનો વાંચન આદિ કરે છે, ગુરુદેવજી નું પ્રવચન સાંભળે છે, ખ્યાલ આવે છે, અને ન ખાવા યોગ્ય પદાર્થ ને છોડે છે, રાત્રિ ભોજન છોડે છે, કંગુર આદિ છોડે છે, અભક્ષ્ય નું ભક્ષણ નથી કરતો, મંદ કશાય પ્રણામ છે અને એવા પ્રકારના શુભ ભાવ અને મંદ કશાય ના પ્રણામ થઈ ગયા. અને અગર એમાં જ અટકી ગયો તો ભૂલે ની જે ભાન. બોલો બોલો, ક્યાં ક્યાંથી ઉપાડીને આપણને આગળ લાવીને આપણે ક્યાંય ન અટકીએ એમ કરીને આગળ વધારવા માટે કૃપાળુ દેવ એક એક વાતનું સ્પષ્ટીકરણ કરે કે અગર ત્યાગ વૈરાગ્ય છે જ નહીં તો પણ તને આત્મજ્ઞાન નહીં થાય. અને ત્યાગ વૈરાગ્યમાં જ અટકી ગયો, એ શુભ ભાવમાં અટકી ગયો, હવે આ ખાવું ને આ ન ખાવું ને, હવે આમ કરવું ને આમ ન કરવું ને, ખ્યાલ આવે છે, એક બાહ્ય ક્રિયામાં અને શુભ રાગમાં અટકી ગયો. બે વસ્તુ લેવાની, જડની ક્રિયા અને શુભ રાગ, મંદ કશાયનો ભાવ, સમજાય છે, અને અધિક સંયોગક્ષમ જ્ઞાન એમાં જ અટકી ગયો. ખૂબ શાસ્ત્ર સ્વાધ્યાય કર્યા, મૌન વ્રત ધારણ કર્યા, રોજ પૂજા પાઠ કર્યો, રોજ સ્વાધ્યાય, નિયમિત પૂજા અભિષેક થી લઈને રોજ બધું જ કરે છે અને એમાં જ અટકી જાય છે. અને આગળ પોતાના આત્માને ઓળખવા અને આત્માના અનુભવ માટેનો નિજી પુરુષાર્થ, અંતર્મુખ થવાનો પુરુષાર્થ, સ્વમાં ઠરવાનો પુરુષાર્થ, તત્વ નિર્ણય નો પુરુષાર્થ, પ્રજ્ઞાચિની પટકવાનો પુરુષાર્થ, સાત તત્વમાં હેજ ને ઉપાદેના નિર્ણય નો પુરુષાર્થ નથી કરતો અને મંદ કશાયમાં અટકી જાય છે તો પણ એને નિજ ભાન એટલે કે આત્મજ્ઞાન નહીં થાય. એનાથી ભૂલેલો રહેશે, એનાથી વિખૂટો રહેશે. તો બે વાત કહી, અગર ત્યાગ વિરાગ નથી તો પણ હાનિકારક છે અને છે અને એમાં અટકી જાય છે તો પણ હાનિકારક છે. સમજાય છે? જે પૈસા કમાવાની મહેનત જ નથી કરતો એ પણ એ પણ આપણે કહીએ ને કે એ પણ લોસમાં છે અને 5000 રૂપિયા કમાઈને એમાં અટકી જાય છે અને આગળ 5 લાખ કમાવાની કોશિશ નથી કરતો તો પણ એ નુકસાન કરે. તો એવી રીતના અહીંયા અશુભમાંથી શુભમાં આવ્યો અને શુભમાં અટકી ગયો. પહેલો જીવ તો અશુભમાં છે, બીજો જીવ શુભમાં છે. તો છે તો શુભ અશુભ, શુભ અશુભમાં ને એક અશુભ ભાવ છે, એક શુભ ભાવ છે. એક તીવ્ર કઠાઈ છે તો એક મંદ કઠાઈ છે. પણ છે તો કઠાઈ ને અટકે ત્યાગ, જો અટકે, અટકે શબ્દ છે, અટકે, અટકે ત્યાગ વિરાગમ. એવું નથી કે ત્યાગ વિરાગ ન હોવો જોઈએ, બાહ્ય ભૂમિકા અનુસાર નો ત્યાગ ન હોવો જોઈએ. પોઈન્ટ છે, પણ અટકી જાય, અટકી જાય, એમાં અટકી જાય તો પણ હાનિકારક. અરે ભગવાનની મુદ્રા સમોસનમાં બેસીને સાક્ષાત પ્રતિમા, સાક્ષાત ભગવાન સમોસનમાં, સાક્ષાત ભગવાન કેટલા વર્ષો સુધી અગર નિહાળતો રે, ભક્તિ કરતો રે, રત્નથી એની પૂજા કરે, ખ્યાલ આવે છે? અને ભારનું બધું ત્યાગીને સમોસનમાં 8-8, 9-9 કલાક બેસે, વૈરાગી ચિત્ત છે, ઉદાસીન ચિત્ત છે, અને તો પણ એમાં ને એમાં અટકી જાય છે તો આત્મજ્ઞાન નહીં થાય. બે રીતે એટલે ક્યાંય તારે અટકવાનું નથી, અશુભમાં તો નહીં અને શુભમાં પણ નહીં. તો શું કરવું? તો પછી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી શુભ ભાવ આવશે, પરંતુ એમાં ધર્મ નહીં માનતો, અટકતો નહીં. હવે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ને, હું સ્વાધ્યાય આપણે ચર્ચા કરું છું, તમે સાંભળો છો. હવે આમાં અટકી ગયા તો, આમાં સંતુષ્ટ થઈ ગયા તો, આજે આજના 3 લેક્ચર થઈ ગયા, 4 લેક્ચર થઈ ગયા, આજે અમે 4 કલાક સાંભળી લીધું, 4 કલાક સંભળાવી લીધું, 4 ગાથાનો સ્વાધ્યાય, 2 ગુરુદેશના પ્રવચન સાંભળી લીધા, હવે આ છોડી દીધું, હવે આ નથી ખાતા, હવે આ નથી કરતા, ખ્યાલ આવે છે? તો એ પ્રકારના મંદ ભાવ, મંદ કષાયના ભાવ આવશે કે નહીં? તો જ્યાં સુધી પૂર્ણતા આત્મજ્ઞાન અને આત્મામાં લીન નથી થઈ જતા, શ્રેણી નથી માંડતા અને ક્ષીણ મોહ ગુણસ્થાન નથી આવતું, સંયોગ કેવડી, અયોગ કેવડી અને સિદ્ધત્વ દશા નથી આવતી, એની પહેલાની 6ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વકનો રાગ ભાવ હોય, 6ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વકનો રાગ ભાવ હોય છે, ત્યાગ ભાવ હોય છે, વૈરાગ્યનો ભાવ હોય છે, ઉપસર્ગ પરિસર સહન કરવાનો ભાવ હોય છે, જીતે છે એને આહાર લેવા જાય છે, ઉપદેશ આપે છે, શાસ્ત્રની રચના કરે છે, દીક્ષા આપે છે, શિક્ષા આપે છે, પ્રાયશ્ચિત વિધિથી જીવોને મુનિરાજોને શુદ્ધ કરે છે, આ બધા ભાવો આવે છે. વન જંગલમાં 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને નિર્ગ્રહ દશા પ્રગટ કરે છે, કેટલો ઊંચો ત્યાગ, કેટલી ઊંચી વૈરાગ્યની ભૂમિકા છે. પરંતુ જે મુનિરાજ એમાં અટકી જાય છે એ આગળ નથી વધતા અને એમાં અટક્યા વગર જે આત્મામાં સીધો ઉપયોગ ચાલ્યો જાય છે, એમાં સ્થિર થઈ જાય છે અને આગળ શ્રેણી માંડે છે, તો એવા જીવને આત્મજ્ઞાન, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા વગર રહેતું નથી, આવશે પણ અને અટકવાનું પણ નથી. ઘરેથી નીકળતો તો પ્લેટફોર્મ આવશે પણ, પરંતુ એમાં અટકવાનું નથી. ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ, પ્લેન પકડવા માટે એરોડ્રોમ, એ છોડવાનું છે. તો અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, બરાબર? તો આ રીતે બહુ સરસ 7 નંબરની ગાથા આવી. હવે 8 નંબરની ગાથામાં શું કહે છે જો, આ 6, 7, 8 આ 3 ગાથા મોક્ષ માર્ગને સમજાવે છે કે ખરો મોક્ષ માર્ગ શું છે. પોતાના આત્માનું જ્ઞાન કરવું હોય તો એની માટે તારે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ, ક્યાં અટકવાનું નથી. આપણે બાળકને કહીએ ને કે બેટા ક્યાંય અટકતો નહીં, ક્યાંય ઉભો નહીં રહેતો, સીધો સ્કૂલમાં જશે, એક્ઝામિનેશન હોય તો સીધો તારા એક્ઝામિનેશન હોલમાં જશે, અટકતો નહીં, ક્યાંય ક્યાંય રોકાતો નહીં, ક્યાંય ઉભો નહીં રહેતો, ક્યાંય વાતો કરવા ઉભો નહીં રહેતો, એક મિનિટ બગાડતો નહીં, ખ્યાલ આવે છે? એક્ઝામિનેશન હોલમાં આવે તો એક પોતાના ડેસ્ક પર બેસીને, પોતાની સીટ ગોતીને બરાબર બેસી જાય છે ને, ક્યાંય અટકે છે? કોઈની સાથે વાત કરે છે, બોલો, આજુબાજુ જોઈ છે, સ્ટુડન્ટ આજુબાજુ જોશે પણ કે મારા આજુબાજુ ફોન બેઠું છે, ફોન પ્રોફેસર છે, સુપરવાઇઝર છે, અને ક્યાંય નહીં અટકે. સીધો ક્વેશ્ચન પેપર આવશે અને સોલ્વ કરવાનું ચાલે, એકદમ સીધું અંદરમાં આત્મજ્ઞાન અને સરસરાટ ઉપયોગ, ક્યાંય અટક્યા વગર. ફ્રી વે માં 1st ગિયર 2nd 3rd 4th હવે તો 5th ગિયર માં સીધો સરસરાટ નીકળી જાય, અટક્યા વગર, અટક્યા વગર, રાગ ભાવમાં, શુભ ભાવમાં, શુભ વિકલ્પમાં, ગુણ ગુણીના ભેદમાં પણ ચલ્ય અટકતો નથી. સમજાય છે? દ્રવ્ય પર્યાયના વિકલ્પમાં પણ અટકતો નથી, ક્યાંય અટક્યા વગર સીધો આત્માને, આત્માને લક્ષ્ય કરે છે, ખ્યાલ આવે છે? બહુ સરસ ગાથા આવી. હવે જો 8 નંબરની જે ગાથા છે वो प्रचलित गाथा है। घनी परिवार गुरुदेव श्री प्रवचनों में गाथा याद करता हो, ज्या ज्या जे जे योग्य कहा समझू से क्या क्या ते आचरे आत्मार्थी जन से। शु आइडिया गाथा ज्या ज्या बहु सरस है, बहु मार्मिक गाथा है। शु कहते आखू अनेकांश स्वरूप निश्चय व्यवहार की संधि अने जे अपेक्षाए जे अनुयोग नी मुख्यता थी, जे विवक्षा थी, जे दृष्टिकोण थी, जे एंगल थी, बिना गम जे कथन जे वात जे उपदेश आईपो छे एने ज्या ज्या जे जे जेम छे एम एने ए रीते समझू जोईए। अदरवाइज एकांत निश्चयावासी व्यवहारवासी उभ्यावासी कोई ने कोई आभास ने पोषी ने जी मोक्ष मार्ग ने आगर वधारी नहीं सके। एकांतवादी नहीं सवाल समझाए कि कोई एक पक्ष, कोई एक विवक्षा, कोई एक अनुयोग, कोई एक गाथा, कोई एक एंगल, कोई एक अपेक्षा, कोई एक कथन पकड़ी ने अगर आपने बेसी जसु तो सर्वांग जे अनेकांत स्वरूप अने शाद्वाद शैली थी निरूपित जे वस्तु नु जे बंधारण छे, द्रव्य पर्यायात्मक जे स्वरूप छे ए आपे समझी नहीं सके। ज्या ज्या जे जे योग्य छे, योग्य छे ए जे समय वक्ता नो जे अभिप्राय, जे वात केवा नो अभिप्राय, जे समय जे योग्य छे ए प्रमाणे जे कथन जे वाणी जे उपदेश निकले छे एने ए रीते समझी। गुटेशी घणी वार दृष्टि नो जे जोर आवे ने अंदर मां जोर, दृष्टि ना विषय नो जे जोर आवे ने, अकर्ता को भाव नो जोर आवे ने, पर्याय थी पार, गुण भेद थी पार, અને એક સમયની નિર્મળ પર્યાય થી પણ પાર એવો આત્મ તત્વ છે, એવી સમસ્ત પર્યાયોને ગુણ ભેદને સંયોગને ઉદય અદય ભાવ બધાને ગૌણ કરીને, શું બોલી, ગૌણ કરીને જયારે ગુરુદેવજીને દ્રષ્ટિનો વિષય સમજાવો છે, અંતર્મુખ દ્રષ્ટિ કરાવી છે, બધાથી પાર જે કારણ પરમાત્મા છે, જે દ્રવ્ય સ્વભાવ છે, જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, જેના આશ્રયથી કાર્ય થવાનું છે, એવો જે પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય સમજાવો છે, ત્યારે ગુરુદેવજી એ અપેક્ષા એ વાત કરે, એમના જ્ઞાનમાં ખ્યાલ છે કે પર્યાયમાં રાગ છે, હજી સામે બેસેલા જીવો સંસાર દશામાં છે, એમને ખબર છે કે હજી બાહ્યમાં સંયોગ ઉદય અદય ભાવ ઘર કુટુંબ પરિવાર દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ બધું છે, પણ હમણાં ગુરુદેવજીને જ્ઞાનીઓને આચાર્યોને તારો વિષય દ્રષ્ટિનો વિષય તારો શુદ્ધાત્મા સમજાવો છે, તો એ સમયે એ સમજાવે છે, તો એ કથનને એ અપેક્ષાએ ત્યારે એ સમયે એ વક્તાના અભિપ્રાયને બરાબર સમજ, અને જયારે ગુરુદેવજીને ફટકો લગાડવો હોય, જયારે સંયોગ શરીર ભોગ સંસારથી વિરક્તા કરાવી હોય, જયારે સંસારમાં પરિભ્રમણ નો ડર ઉત્પન્ન કરાવવો હોય, જયારે આપની ભૂલ બતાવી હોય, જયારે સમ્યક પુરુષાર્થ ઉપાડવો હોય, ત્યારે ગુરુદેવજી પર્યાય અપેક્ષા એ વાત કરે, પર્યાયમાં ઉત્પન્ન થતો રાગ મિથ્યાત્વ મૂળ ભાવ મોહ ભાવ અજ્ઞાન ભાવ એની ચર્ચા કરે, સમજો વાત, એક એક વાત સમજો, એની ચર્ચા ક્યારે કરે, તો હમણાં ગુરુદેવજીને પ્રમાણ જ્ઞાન, પ્રમાણ નું જ્ઞાન કરાવવું છે, પર્યાય નું જ્ઞાન કરાવવું છે, પર્યાયમાં ઉત્પન્ન થતા દોષો નું જ્ઞાન કરાવવું છે, અરે કોઈ જીવ મંદિર ના આવતો હોય તો એને શું કે, તો પેલા ઉપદેશ શું આપશો, સૌથી પહેલા ઉપદેશ શું આપશો એને, કે કોઈ દિવસ મંદિર ના આવતો એને સૌથી પહેલા ઉપદેશ એ આપશો કે તું સ્વીકારી ધ્રુવ ભગવાન આત્મા પર્યાય થી પાર એવો પરમ માનવિક ભાવ છે, શુભ ભાવ પણ હે છે, અશુભ ભાવ પણ હે છે, એ કોઈ દિવસ આત્માનો અનુભવ નહીં કરી શકે, સમજો પોઈન્ટ, કે કોઈ દિવસ આત્માનો અનુભવ નહીં કરી શકે, તો એને શું ઉપદેશ આપશો, એની માટે શું યોગ્ય ઉપદેશ, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તાં સમજવું અને તાં સમજાવવું, સમજવું પણ અને સમજાવવું પણ, સમજાય છે, પોતાને પણ સમજાવવું, બીજાને સમજાવવાની વાત નથી, પોતાને સમજાવવું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, બહુ પ્રમાદમાં જીવન જતું હોય ને, બહુ કરતા ભાવ પોષાતો હોય ને, બહુ વિકલ્પો ફેલાતા હોય ને, તો પોતાને પણ સમજાવવું, શું યોગ્ય શું સમજાવવું યોગ્ય છે, કે ભાઈ વિચાર કરા પરિણામોનું શું કરાવ, અહો ઇન પરિણામો કા ક્યાં ફળ પ્રાપ્ત હોગા ઉસકા વિચાર કરના, પરિણામો કો સંભાળને કા उपाय करना, बिगड़े उसका भय रखना, कारण के इन परिणामों का फल क्या होगा उसका विचार करना। ख्याल जयरे अपना अंदर मन आ प्रकार नो एक द्वंद चालतो हो तो पोता ने पन आ रीते संबोधन करी ने उपार करी ने स्थितिकरण करी ने मार्ग में लगा तो जे जीव पांच इंद्रिय विषय भोगों में पड़ियो छे 24 कलाक एमा छे तो एने कहते मंदिर आओ। अरे तू मंदिर तो आओ, अरे तू अर्धो कलाक तो दिवस नो कार, अरे तू भगवान की प्रतिमा ना दर्शन तो कर, तू भगवान ना स्वरूप ने निहार तो करो, तू खाली आवी ने दर्शन करे, एने तू कहसू के तू खाली मंदिर आओ बस तू दर्शन करवा, एने बीजे वधारे कोई योग्य उपदेश नहीं आपे त्या, ए योग्य उपदेश छे एनी वाट। कोई समझाए थे आठ प्रकार ना जे आमा मारे खरेखर जे अभ्यासी छे ने थोड़ा एने एक बात केवी छे जे चार प्रकार ना व्यवहार नहीं अने चार प्रकार ना जे निश्चय नहीं छे ने एनु थोड़ुं अहींया स्वरूप समझवुं जोईए, एनो अभ्यास करवो जोईए। अदरवाइज आत्मसिद्धि ना एक एक कार्य तमने एक एक गाथा बहुत सारी अपने समझा आठ नई नु ज्ञान निश्चय नहीं चार व्यवहार नहीं चार सद्भूत असद्भूत उपचारित अनुपचारित ख्याल आए थे। तो आप एक सामान्य चर्चा एक सामान्य भाषा में करू छू तो हम मंदिर आवा मही दो रोज मंदिर आवा मही दो हम एने आगे उद्देश्य तो आपको हम मंदिर आए थे रोज मंदिर आए थे तू पूजा कर ले तू भगवान नो अभिषेक कर ले एम करीने एने आगर अभिषेक पूजा में जोड़ो पछी रोज अभिषेक पूजा करे छे नियमित तो कहते हवे तू स्वाध्याय हवे योग्य उपदेश शू छे एनी माटे ज्या ज्या जे जे योग्य छे तहां समझवू छे हवे एनी माटे योग्य उपदेश शू समझवो त्या छे ए हवे इन कया उपदेश ने समझवा माटे लायक थई गयो जे पूजा भक्ति करे छे अभिषेक करे छे हवे आगरना આગળના ઉપદેશ ને સમજવા માટે લાયક થયો હવે એને કે છે તું થોડી વાર ગુરુદેશ ના પ્રવચન માં બેસ તું 6 મહિના બેસશે અને ખાલી સાંભળશે તો તને 2%, 3%, 4%, 5% તને એ વાતો સમજાતી જશે દ્રવ્ય ગુણ પર્યાય આ બધા શબ્દ તારા કાને પડશે વિશ્વ ક્રમબદ્ધ પર્યાય આત્મા પરમાત્મા સ્વતંત્રતા ખ્યાલ આવે છે તો બધા શબ્દો તારા કાનમાં પડશે થોડો અભ્યાસ કરશે તો તારી રુચિ વધશે હવે અભ્યાસ કરવા માંડો હવે અભ્યાસ ના માધ્યમથી એક્ઝામ આપવા માંડો પરીક્ષા આપવા માંડો આજોપાન અભ્યાસ કરવા માંડો તો હવે એની માટે યોગ્ય ઉદ્દેશ શું છે આગળ વધારવાની વાત છે જે સીએ ફાઉન્ડેશન માં આવી ગયો હવે એને કહેશે તું સીએ ઇન્ટર કર ઇન્ટર માં આવી ગયો તું ફાઇનલ કર ફાઇનલ માં આવી ગયો ઇન્ટર્નશિપ કર હવે તું કે જોબ કર હવે તું આગળ વધ તો માર્ગમાં લૌકિક માર્ગમાં પણ જીવ આગળ વધે છે ને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજીને એની માટે જે યોગ્ય છે આગળ વધવા માટેનો જે ઉદ્દેશ છે ઉપાય છે માર્ગ છે વિધિ છે વિધાન છે એને બરાબર સમજીને આગળ વધે અટકતો નથી કે ફાઉન્ડેશન વાળો ફાઉન્ડેશન પાસ થઈ જાય સીએ ફાઉન્ડેશન તો અટકી જાય પછી ઇન્ટર પાસ થઈ જાય તો અટકી જાય અને ફાઇનલ થઈ જાય તો અટકી જાય કે જોબ ગોતે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરે વિચાર કરો આગળ આગળ વધે આગળ વધે માર્ગમાં આગળ વધે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ વાસ્તવિક શરૂઆત છે શું ગજબ ગાથા છે આ 8 નંબરની ગાથા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે તહાં સમજવું તે પહેલા તો સમજવું કે હવે હવે બધા શાસ્ત્રનો અભ્યાસ કરી નાખો એમ કરીને તો હવે શું બોલો હવે શાસ્ત્ર અભ્યાસ થઈ ગયો તો અટકી જવાનું શેક્ષમ ને બધી વાત ક્લિયર થઈ ગઈ એકો એક સિદ્ધાંત એકો એક અપેક્ષા એકો એક નય વિભાગ પ્રમાણ નહીં નિક્ષેપ વધુ ક્લિયર થઈ ગયું તો હવે હવે આગળનો ઉદ્દેશ શું કે હવે સામાયિકમાં બેસો હવે અંતર્મુખ થાવ હવે શેક્ષમ ના જે વાતો આવી એને આચરણમાં જીવનમાં પ્રયોગમાં વિધિમાં વિધાનમાં ઉતારવાની એને પ્રણમન કરવાની કોશિશ કરો તો એ રીતે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું છે જે અપેક્ષા જે વાત ચાલી રહી છે જીના ભાવમાં જે વાત લખી છે શરણાનિયોગમાં શરણાનિયોગની અપેક્ષા એ વાત લઈ ગઈ છે તો એને ત્યાં એ રીતે સમજવી પછી ત્યાં ક્રિયાકાંડ છે ને આ તો જળની ક્રિયા છે ને આ તો શુભ ભાવ છે ને ગુરદેશી આને તો હે કીધો છે ને આ તો બંધનું કારણ છે ને આ તો પરલક્ષી ભાવ છે એમ કરીને કોઈ પણ વાતને ઉડાવી લે ત્યાં એ અપેક્ષા સમજ અમરતા શરણાનુગ્રહના ગ્રંથો લખા છે એક એક વિધિ વિધાન લખ્યું છે પાણી ગાળવાની વિધિ છે શુદ્ધ ભોજનની વિધિ છે રાત્રિ ભોજનના ત્યાગનો ઉપાય છે ઉપદેશ છે કન્મૂળ આદિના ત્યાગનો ઉપદેશ છે તર્ક ન્યાય યુક્તિ લોજિકની વાત સમજાવી છે હિંસા અહિંસાનું સ્વરૂપ સમજાવ્યું છે સમજાય છે? તો એ રીતે જે જીવ જ્યાં ઉભો છે એને એ રીતનો ઉપદેશ આપવો યોગ્ય છે, ઉપદેશ સમજવો યોગ્ય છે અને માર્ગમાં આગળ વધવું યોગ્ય છે. ક્યાંય અટકવું જોઈએ નહીં. આપણે અનાદિકાળથી આજ સુધી માર્ગમાં કેમ આગળ ન વધી શક્યા? ક્યાંય અટકી ગયા ને? કોઈ જ્ઞાનમાં કે કોઈ સરક્ષમ જ્ઞાનમાં કે કોઈ ગર્ભની ક્રિયામાં કે શુભ ભાવમાં કે ક્યાંય ને ક્યાંય ક્યાં આપણે શું થયું? આપણે અટકી ગયા. એટલે માટે માર્ગમાં આપણે આગળ ન વધી શક્યા. ખ્યાલ આવે છે? તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે. ખાલી સમજવું નહીં, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જન એ. આચરે એટલે અંતિમ સ્ટેપ છું. પ્રશ્ન છે, એક્ઝામ્પલ આપ્યું, આગળ આગળ વધારતા ગયા તમે, પછી અંતિમ પડાવ છું. અંતિમ પડાવ આપણે વાત કરીએ ને, ગુણ ગુણી નો વિકલ્પ પણ આવે છે એમાં અટકે નહીં. સરસડાટ એ વિકલ્પ ને પાર કરી, વિકલ્પ ને શાંત કરી, નિર્વિકલ્પ દશા પ્રગટ કરે. એ જરા સ્વિમિંગ પુલમાં ઓલા ઉપર ચડે, આવે, ચાલે અને પછી એમાંથી શું કરે? તો કે જમ્પ મારીને અંદરમાં એ પાણીમાં ડૂબી જાય. અંતિમ પડાવ નેરો રસ્તો, એને દોડતો આવે અને પછી આગળ સમુદ્રમાં ડૂબી જાય. અટક્યા વગર એ વિકલ્પો ચાલે છે. આત્માના અંદરમાં શક્તિઓ સંબંધીના, હું જ્ઞાનમય છું, આનંદમય છું, સુખમય છું, પ્રભુતા, વિભુતા, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ શક્તિ, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, સ્વપરને જાણવાની સામર્થ્ય શક્તિ, આ બધી શક્તિઓનું ચિંતન મંથન અને નિર્ણય કરીને અંદરમાં આત્માનો નિર્ણય કરે. પરંતુ વિકલ્પમાં ન અટકી જાય. લૌકિકમાં તો આપણે બહુ હોશિયાર છે. કોઈ આપણી સાથે ચર્ચા કરે ને, રસગુલ્લા આમ બનાવ્યા, સમજાય છે? તો એની ચર્ચા સાંભળીએ છીએ કે ભાઈ હવે તમે ખાલી ચર્ચા કરશો કે ખવડાવશો, તમે ખાલી વાતો કરશો કે ખવડાવશો, ખાલી વર્ણન કરશો કે ખવડાવશો. તો આપણને સ્વાદ જોવે છે, ખાવું છે, આનંદ લેવો છે, ચાખવું છે, અનુભૂતિ કરવી છે, વેદન કરવું છે, સ્વાદ લેવો છે. જયારે સ્વાદ લો છો તો કોઈ વિકલ્પ નથી, જયારે વિકલ્પ છે તો સ્વાદ નથી. ઘરના ખરીદવા જાઓ તો 17 વિકલ્પ, અને પછી પહેરીને નીકળો તો કોઈ વિકલ્પ નહીં, ખાલી આનંદ. તો આનંદની પ્રાપ્તિ અંતિમ પડાવ છે. આત્માનું લક્ષ્ય કરીને ઉપયોગ અંદરમાં થઈ જાય અંતિમ પડાવ છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાવી નથી એવો ઉપયોગમય આત્મ તત્વ એનો અનુભવ કરવો અંતિમ પડાવ છે. ક્યાંય અટક્યા વગર પ્રાયોગ લબ્ધિ, કરણ લબ્ધિ, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ બધું પતી જાય અંતિમ પડાવ, નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ. કોઈ બોલવું નહીં, હાલવું નહીં, ચાલવું નહીં, મન વચન કાયા પંચ છે, મન પામે વિશ્રામ. પેલા શું આવી વાત? કર વિચાર તો પામ, અને પછી મન પામે વિશ્રામ. બરાબર, એ અંતિમ પડાવ છે. બહુ સારો પ્રશ્ન. અંતિમ પડાવ એ છે, ત્યાં ત્યાં તે આચરે. ખાલી સમજે નહીં, ખાલી સાંભળે નહીં, ખાલી ઉપદેશ આપે નહીં, આચરણમાં મૂકવાનો પ્રયોગ કરે. રાગદેશથી રહિત થવાનો ઉપાય ગોતે, પ્રયોગ કરે, પરિણમન અંદરમાં કરે, ભેદ વિજ્ઞાન કરે. કઈ પણ થઈ જાય તો ઠીક છે, ઉદય પ્રમાણ હતું, આમ જ બનવાનું હતું, આમ જ થવાનું હતું, આ ક્રમ જ છે, આમાં મારું કઈ નહીં ચાલે એવો અંદરમાં અકર્તા સ્વભાવનું જોર લઈને એવું આચરણ. આચરણ એટલે ચર્યા, આચરણ એટલે એવું ચરણ, એવી ચર્યા, એવી અંદરમાં પ્રણતિ, એવું પ્રણમન, એવું અંદરમાં એપ્લિકેશન કરે તે જીવ ખરેખર આત્માર્થી છે. બરાબર છે? તો આ રીતે આપણે 7 અને 8 ગાથા કહી. હવે જો 9 નંબરની ગાથા જો, તો 8 નંબરની ગાથા બહુ અગત્યની છે. અપેક્ષા ન સમજવાથી આપણે કોઈને કોઈ આભાસમાં અટકી જઈએ છે. હવે જો 9 નંબરની ગાથા, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. બહુ સરસ છે જો આ ગાથા, 9 નંબરની ગાથા. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદ નો લે લક્ષ. સેવે સદગુરુ ચરણને એટલે શું કરે? સદગુરુ પેલા તો સેવે, 3 શબ્દ છે ને, સેવે સદગુરુ, સદગુરુ ચરણને. સેવે એટલે સેવા, ચરણ એટલે પગ, બરાબર ને? અને શ્રદ્ધ એટલે સાચા, અને ગુરુ અર્યંત તીર્થંકર પરમાત્મા આપ્ત પુરુષ, સમજાય છે? એ સદ્ગુરુ ગુરુ છે, સાચા ગુરુ છે, પરમ ગુરુ છે આ. અને સેવે સદગુરુ ચરણ, એટલે એમની સેવા, એટલે એમના બતાવેલા માર્ગ ઉપર ચાલવું એ ખરેખર એમની સેવા છે, એમના ચરણોની સેવા છે, એમની સેવા છે, એમની સ્તુતિ છે. નિશ્ચય સ્તુતિ, નિશ્ચય સ્તુતિ ની વ્યાખ્યા આવી ને ત્રણ ગાથા કહી દે. નિશ્ચય સ્તુતિ કોને કહે? બોલો, જીતેન્દ્રિય જીન, જીતમો, ક્ષીણમો. નિશ્ચય સ્તુતિ ની ત્રણ ગાથા આવી ને, જીતેન્દ્રિય જીન, જીતમો અને ક્ષીણમો, ખ્યાલ આવે છે? એ ત્રણ ગાથા કહી સમય સાધી માં. અને આ જ ભગવાન ની નિશ્ચય સ્તુતિ, સાચી સ્તુતિ છે. પોતાના આત્માને જાણવું, પોતાના આત્મામાં લીન. વાત સાચે કહું, એકો એક ગાથામાં વાત એક જ આવે. અરે આ એક ગાથા નહીં, એકો એક ગાથા નહીં, કોઈ પણ અનુયોગ, કોઈ પણ સમય સાધી ગ્રંથાદી રાગ લઈજો, લઈ લો, કોઈ પણ ગ્રંથ લો, વાત એક જ છે. ફરીને વાત એક જ જગા પર આવશે કે તું તારા આત્માનો નિર્ણય કર. તું નિર્ણય કર કે તું કોણ છો, તું નિર્ણય કર કે તારું ખરું સ્વરૂપ શું છે, તું નિર્ણય કર કે તારી શાંતિ, તારું સુખ, તારી પ્રભુતા, તું કોના આધારે જીવી રહ્યો છે, તારા જીવત્વ, ચૈતન્ય, ભાવ પ્રાંતિ જીવી રહી છે. આ જ ભગવાનની સેવા છે. આ તીર્થંકરોની, મુનિરાજોની, જ્ઞાનીઓની, શ્રાવકોની, પ્રત્યક્ષ ગુરુઓની સેવા, એમના ચરણોની સેવા શું છે? ત્યાગી દઈ નિજ પક્ષ. તું એક એક લાઈન છે જો, ત્યાગી દઈ નિજ પક્ષ. તારો અનાદિનો મિથ્યા, ગુરદેશીના પ્રવચનો ખરેખર વાંચવા દેવા. આપણે વર્ડ ટુ વર્ડ તો અહીંયા વાંચવું પોસિબલ નથી ને. આપણે બે બે ત્રણ ત્રણ ગાથાનો સ્વાધ્યાય લઈએ છીએ જેથી આખો વિષય આપણો પૂરો થાય અલ્પકાળમાં, થોડા સમયમાં. અને આપણને આખો વિષય સમજાય કે આત્મસિદ્ધિમાં શું વિષય આવ્યો છે. પણ ગુરુદેવજીના પ્રવચનો ખરેખર બધાએ પર્સનલી વાંચવા જોઈએ, એક એક ગાથા ઉપર પ્રવચનો વાંચવા જોઈએ. જો ત્યાગી દઈ નિજ પક્ષ નો ગુરુદેવજી અર્થ કર્યો છે. નિજ પક્ષ એટલે ત્યાગી દઈ પોતાનો પક્ષ, પક્ષ એટલે પોતાનો અભિપ્રાય. જ્યાં સુધી તું તારો અભિપ્રાય નહીં છોડે, મિથ્યા અભિપ્રાય, એ પણ ખોટો અભિપ્રાય, વસ્તુ સ્વરૂપ થી વિરુદ્ધ અભિપ્રાય, જે અભિપ્રાય તને અનંત દુઃખ આપે છે એવા અભિપ્રાયને તારે કેમ પોષવો છે? જે અભિપ્રાય તને નરક નિગોદમાં લઈ જાય છે, અભિપ્રાયને તારે કેમ પોષવો છે? તને અભિપ્રાય દુઃખદાયી કેમ નથી લાગતો? તને એ અભિપ્રાયના ફળને ભોગવવાનો ભય કેમ નથી લાગતો? તને સાચા ગુરુની, સાચા અર્થમાં સેવા કેમ નથી કરી? એમના બતાવેલા માર્ગ પર કેમ નથી કરી? જે પંથ પર, જીસ પંથ ચલે ભગવંત વહી આચર્ય, એ પંથ ઉપર તારે આચરણ કેમ નથી કરવું? કે જે પંથ પર ચાલીને, માર્ગ પર ચાલીને અનંત જીવ સંસાર સમુદ્ર થી તરીને અનંત સુખ, અવ્યાવાદ સુખ ને અવિનાશી શાશ્વત સુખ ને પાયમાં છે, એવું સ્વરૂપ બતાવે છે, એનો ઉપાય બતાવે છે, વસ્તુની વ્યવસ્થા બતાવે છે, અણુ અણુ કણ કણ જનજનની સ્વતંત્રતા સમજાવે છે. તો આવો સુંદર માર્ગ, નિર્ભાર નિશંક થવાનો માર્ગ અંદરમાં કેમ નથી અપનાવો? બોજ સહિત કેમ ઉપરવું છે? કરતા ભાવનું ઝેર કેમ પીવું છે? મિથ્યાત્વના ઝેરના ઘૂંટડા કેમ પીવા છે? નરક નિગોદની તૈયારી કેમ કરવી છે? જે ભાવમાં ભવ રહીત થવાનો આખો માર્ગ અને ઉપાય મળ્યો છે ને, તું એ ભવ રહીત થવાની પહેલી સીડી ઉપર પગ મૂકી શકે છે, તો તારે ભવ કેમ વધારવા? તું કહે ત્યાગી દઈ નિજ પક્ષ. હું રાગી છું, રેકી છું, હું કરતા છું, હું ભોગતા છું, હું કાર્ય કરતા છું, મેં આ ધ્યાન રાખ્યું, મેં આ કર્યું, મેં આ પ્રસંગ પાર પાડ્યો, મેં આ મહોત્સવ કર્યો, મેં આ કર્યું, તે કર્યું, શિબિર કરી, આ ને સફળ કર્યું, નામ કર્યું ને તેમ કર્યું. તું નથી કરનાર, ઘર ચલાવ્યું ને પૈસા કમાયા, તું નથી કમાવનાર. એક રૂપિયો આજે સવારે વિચારતી હતી, એક રૂપિયો આવ્યો, વન રૂપી, એક લાખ, એક કરોડ નહીં, એક રૂપિયો તારા સહયોગમાં આવે છે પૂર્વ ગ્રત પુણ્યના ઉદય થી આવે. અને એક રૂપિયો જાય છે તો પાપના ઉદય થી જાય છે. જે આખી વ્યવસ્થા ઉદયાધીન છે, એનો તું વ્યવસ્થાપક કેમ બનવા જાય છે? હું જ્ઞાયક છું, વ્યવસ્થાપક નથી, એનો તું વ્યવસ્થાપક કેમ બનવા જાય? આ રૂમાલ અહીંયાથી અહીંયા કોને ઉપાડીને કોને મૂકો, કોને મૂકો? આ ક્રિયા જે થઈ રહી છે, આ મોરું લૂછવાની આ ક્રિયા કરતા કોણ છે? ગુડે થી શું કે છે ખબર છે ને આપણને બધાને, આ રૂમાલ છે આ મોડાને, આ શરીર ને અડ્યો નથી, આ હાથ આ રૂમાલ ને અડ્યો નથી. તો આત્મા રૂમાલ ને અડે, આત્મા હાથ ને અડે, આત્મા હાથ વડે આ શરીર ને આમ થી આમ આ રૂમાલ ને હલાવે, આત્મા કરે, આ ક્રિયાનો કરતા આત્મા નથી. આ થતી ક્રિયાને જાણે છે પણ એનો કરતા નથી. શું ગજબ ની આ પંક્તિ છે, તેવે સદગુરુ ચરણ ને ત્યાગી ગઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને, પામે તે પરમાર્થ ને. પરમાર્થ એટલે નિશ્ચય, રત્ન ત્રય ને પામે નિજ પદ નો લે લક્ષ, લક્ષ લક્ષ બસ એક લક્ષ એક પક્ષ. સમજાય છે કેટલું સરસ વજન છે ને, બસ એક લક્ષ અરું એક પક્ષ. શું છે, જિસકે દીવાને હૈ જ્ઞાની, હર ધૂન મે વહી સવાર રહે, બસ એક લક્ષ અરું એક પક્ષ હરે, શ્વાસ ઉસી કે લીએ બહે. જિસકો પાકર સબ કુછ પાયા, પરમાર્થ કો પાકર સબ કુછ પાયા. સમજે, પરમાર્થ કો પાકર સબ કુછ પાયા, ઇસસે ભી બરકર ક્યા હોગા, જિસકી ચર્ચા ઇતની સુંદર તો વો કિતના સુંદર હોગા. સેવે સદગુરુ ચરણ ને, બોલો સાચી સેવા કરી કે નહીં? ભૈયા વૃત્તિ કરી કે નહીં? આપણે મુનિરાજ ની અનંતવાર કરી હશે ને પૂર્વમાં, તો સાચી સેવા નથી. સાચા ચરણ ની સેવા, મુનિરાજો ની સેવા, જ્ઞાનીઓ ની સેવા. સમજે, જીસ પંથ ચલે ભગવંત વહી આચરી, અગર એક પંથ ને તું આચરણ માં લે છે તો તું સાચી સેવા. કોઈ પ્રોફેસર નો સ્ટુડન્ટ હોય અને એની પાસે ભણીને એ સ્ટુડન્ટ પોતે પ્રોફેસર થઈ જાય, કોઈ મોટી કંપની નો ડિરેક્ટર થઈ જાય, સમજાય છે, સીઈઓ થઈ જાય, તો એના પ્રોફેસર ને ગર્વ લાગે, અરે વાહ તું મારો સ્ટુડન્ટ છે, તું મારી પાસે ભણ્યો, સમજાય છે, ખ્યાલ આવે છે, તું મારી પાસે ભણ્યો, એને ગર્વ લાગે છે કે અરે વાહ તું તારી મહેનત થી, તારી યોગ્યતા થી, તારા પુરુષાર્થ થી તું આગળ વધ. તો એવી રીતના પામે તે પરમાર્થ, ત્યાગી દઈ નિજ પક્ષ. જે સમયે મિથ્યાત્વ નો અભાવ થયો, હું જ્ઞાયક છું એવો અંદર માં નિર્ણય થયો, એ પામે છે પરમાર્થ ને, આત્મા ને, પરમ અર્થ, પરમાર્થ, પરમ પદાર્થ, પરમ 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 ઉત્કૃષ્ટ પરમ પદાર્થ, પરમ ગુરુએ બતાવેલો પરમ પદાર્થ, અપર ગુરુએ બતાવેલો પરમ પદાર્થ, પરમ પદાર્થ, પરમ પદ, પદ પદાર્થ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો, એ પદ પરમ પદાર્થ ને પામે, પોતાની વસ્તુ નો ભેટો થાય. દ્રવ્યમાં પર્યાય ઢળે, દ્રવ્યમાં પર્યાય ઢળે, એક સમય થાય અભેદ આત્મમાં, એક સમય થાય અભેદ આત્મમાં, અતિન્દ્રિય આનંદ મળે, દ્રવ્યમાં પર્યાય ઢળે, દ્રવ્ય માં પર્યાય ડરે, એક સમય થાય અભેદાતમ, નિજ પદ નો લે લક્ષ. તો આ રીતે નવ નંબર ની, આઠ નંબર ની ગાથા સુધી આખો મોક્ષ માર્ગ આવ્યો, અને આ નવ નંબર ની ગાથા થી સદગુરુ નું સ્વરૂપ પ્રારંભ થયું. નવ નંબર થી લઈને એકવીસ નંબર ની ગાથા સુધી સદગુરુ નું સ્વરૂપ છે. હવે એમાં શું આવે છે વર્ણન સદગુરુ ના સ્વરૂપ માં, કે સદગુરુ નું સ્વરૂપ નવ નંબર થી લઈને એકવીસ, જે આજે આપણે ચાલુ કરી નવ નંબર ની ગાથા, સદગુરુ નું સ્વરૂપ, સદગુરુ નું લક્ષણ. સદગુરુ કોને કહેવાય? તમને સદગુરુ ની આખી પરંપરા સમજાઈ? તીર્થંકર થી, સદગુરુ માં તીર્થંકર આપ્ત અરિયંત ભગવાન થી લઈને ચતુર્થ ગુણસ્થાન સુધીના જ્ઞાની પરમાત્મા ને સદગુરુ માં લઈ જાય. આ બધા જીવો સદગુરુ, પંચ પરમેશ્વરી, જ્ઞાનીઓ, શ્રાવકો, આ બધા સદગુરુ માં આવી જાય છે. બરાબર, સદગુરુ નું લક્ષણ, સદગુરુ નું સ્વરૂપ, સદગુરુ ને પ્રાપ્તિ, સદગુરુ ને પ્રાપ્ત થવાથી આપણને શું લાભ થાય છે, સદગુરુ ની પ્રાપ્તિ કેમ જરૂરી છે, અગર નહીં પ્રાપ્ત થાય તો શું નુકસાન છે, ખ્યાલ આવે છે. તો આ રીતે ઘણી બધી નવ થી લઈને કહું છું ને એકવીસ નંબર ની ગાથા સુધી સદગુરુ નું સ્વરૂપ વર્ણવે. થોડાક આપણે શું કેવાય, બાયફર્કેશન કરશું ને, ગાથા ને ડિવાઈડ કરશું એનો એનું જે પ્રકરણ છે, એક 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 ટોપિક છે, એક 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 ટોપિક ને આપણે સમજશું તો આપણને આખી આત્મસિદ્ધિ નો જે ફ્લો છે, જે લિંક છે એ સમજાય. જો હવે આ 10 નંબર ની ગાથા આત્મ જ્ઞાન હવે સદગુરુ ના લક્ષણ બતાવે છે. યાદ રાખશું આપણે સદગુરુ ના લક્ષણ બહુ સરસ છે. 10 નંબર એક થી એક ગાથા ચડી આપી છે. શું ભાવ ઉછળ્યા હશે વિચાર કરો. મને તો દ્રશ્ય ઘણી વાર યાદ આવે, અંબાલાલજી ફાનસ લઈને ઉભા છે. રાત નો સમય, સાંજ નો સમય છે, અંધારું છે, ફાનસ લઈને ઉભા છે, ખ્યાલ આવે છે. અને કૃપાણુ દેવે આત્મસિદ્ધિ લખવાનું ચાલુ કર્યું. 90 મિનિટમાં એ 1.5 કલાક, માત્ર 1.5 કલાક. આપણને તો એક લાઈન લખતી, એક ભજન લખવું હોય ને. હા હા, એક બહુ સરસ વાત તમને કેવી હતી કહું, એક લાઈન આપણને લખી હોય ભજન ની, સમજાય છે, તો આપણે ગેજે ફેતે થાય. આપણને બનાવતા અને આપણને એ તાલમેલ કરતા આપણને કેટલો ટાઈમ લાગે. અને આ તો સડસડાટ અંદર થી એ વિચારો કે આ તો જડની ક્રિયા 12માં થઈ લખવાની, પણ ભાવ નિમિત્ત નામિત સંબંધ તો તમે જબરજસ્ત જો અંદર ના ભાવ એ આત્મામાંથી કેવા ઉછળ્યા. એક પછી એક, એક પછી એક, એક પછી ગાથાઓ લખાતી ગઈ, ગાથાઓ લખાતી ગઈ. અને જે ફ્લો, જે એક એક ગાથાઓમાં મર્મ, જે એક એક ગાથાઓનો સાર, એક એક ગાથાઓની ગંભીરતા, એક એક ગાથાઓમાં તાત્વિક ચિંતન, આધ્યાત્મિક પરક ચર્ચા, જ્ઞાન પરક ચર્ચા, વૈરાગ્ય પરક ચર્ચા, સદગુરુનું સ્વરૂપ, એમનો ઉપકાર, એમની હયાતી, એમની જરૂરિયાત, એમનો બતાવેલો માર્ગ, આખી નિશ્ચય વ્યવહારની નિમિત્ત ઉપાદાનની જે સુમેળતા કરી છે, ગજબની કરી. કાલે તીથી તો મને નથી ખ્યાલ, આસો વદ એકમ, 125 વર્ષ પૂરા થયા આત્મસિદ્ધિ લખ્યા. કાલે આત્મસિદ્ધિ રચનાનો દિવસ છે. 125 વર્ષ પહેલા આત્મસિદ્ધિ ની રચના થઈ કાલના દિવસ. 125 વર્ષ પહેલા વિચાર કર. અને જોગાનુયોગ આપણે પણ આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય પ્રારંભ કર્યો. જો આત્મ જ્ઞાન સમ દર્શન, નેક્સ્ટ ટાઈમ લેશું આપણે આ ચોથી ગાથા. આજની આપણે ખાલી ચાલુ કરીએ છીએ આત્મ જ્ઞાન સમદર્શિતા. હવે આ યાદ રાખશું આપણે સદગુરુ ના લક્ષણ. ચલો બધા યાદ રાખો, આત્મ જ્ઞાન, આત્મ જ્ઞાન વગર, આત્મ જ્ઞાન વગર તો ખરેખર શેષ સભી અજ્ઞાન. સીએ, એમબીએ ને સીએ નું બધું, જો એમબીએ ને બીએ ને ગુજરાતી કે એ તો બધું ધૂળનું જ્ઞાન છે. અહીંયા આત્મ જ્ઞાન સમદર્શિતા, અંતરંગ બહિરંગ નિશ્ચય વ્યવહાર નો સુમેળ કેવો છે, કો ચારે અનિયોગમય આખું જીવન છે સદગુરુ નું. આત્મ કૃપાનું દેવ દૂધી 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 સમારતા ને દૂધી સમારતા હતા. એક વાર આંખમાંથી આંસુ બોલે, આપણને તો ત્યારે વિચાર પણ ના, દૂધી સમારતા આંખમાંથી આંસુ, કારણ કે વનસ્પતિ કાય જીવ દેખાય છે. બોલો, આત્મ જ્ઞાન સમદર્શિતા, સમદર્શિતા સમાન દ્રષ્ટિ, સમદર્શિતા એટલે બધા જીવો પ્રત્યે સમાન દ્રષ્ટિ. ગુરુદેવશ્રીમાં પ્રબળ હતી ને સમાન દ્રષ્ટિ, કૃપાળુ દેવ ગુરુદેવશ્રી જ્ઞાની ધર્માત્મા ના બધાના લક્ષણ એક જ, અલગ અલગ હોય, થોડા અલગ અલગ, થોડા ફરક હોય ને, જેમ કાળ બદલાય એમ થોડા થોડા ફરક હોય કે નહીં. એક બે લક્ષણ આમ તેમ થોડા થઈ જાય ને, થોડા થોડા મન તીવ્ર થઈ જાય ને, અરે સમાન લક્ષણ. આત્મ જ્ઞાન સમદર્શિતા, સમાન દ્રષ્ટિ. બધા ભગવાન છે, બધા ભગવાન છે. વિરોધ કરવા વાળા પણ ભગવાન છે, ખરાબ બોલવા વાળા ભગવાન છે, સાથ ના આપવા વાળા ભગવાન છે, અરે ભૂલેલા ભગવાન છે ને, ભૂલી ગયા છે તે તો ભગવાન ને. આત્મ જ્ઞાન સમદર્શિતા વિચિરે ઉદય પ્રયોગ, ઉદયાધીન, આવો શબ્દ અપૂર્વ અવસરમાં પણ છે, સમજાય છે. વિચિરે ઉદય પ્રયોગ આનો અર્થ કરશું, અપૂર્વ વાણી, આત્મ જ્ઞાન સમદર્શિતા વિચિરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. અપૂર્વ વાણી પરમ શ્રુત, એક એક નો અર્થ આપણે કરશું. પરમ શ્રુત નો અર્થ અપૂર્વ વાણી, વિચરે ઉદય પ્રયોગ, આત્મ જ્ઞાન અને સમદર્શિતા, આ સદગુરુ ના લક્ષણ છે. 9 નંબર ની ગાથા થી લઈને 21 નંબર ની ગાથા સુધી સદગુરુ નું લક્ષણ, સદગુરુ નું સ્વરૂપ, સદગુરુ નું મહત્વ, સદગુરુ નો ઉપકાર, સદગુરુ નો ઉપદેશ, સદગુરુ ની હયાતી, સદગુરુ નું જીવન પ્રણતિ, બધું જ બહુ સરસ રીતે અહીંયા વર્ણવ્યું છે. એની ચર્ચા આપણે આગળ નિજ 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 મે બતાઈ, યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત વાર હૈ. વંદનાશત વારિહ. આ ભક્તો ને મોનિંદ્રા માંથી જગાવનારી, સમતારસ નું પાન કરાવનારી અને કાન મહિને ત્રિબોધિ ની દ્વાદશાની પરમકારી સમયસા આવી સમજ જીવવાની માત નો જય હો. પૂરો સમજ જ્ઞાની ધર્માત્માઓ નો જય હો. બોલો અમ્બક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવ નો, કૃપાળુ દેવ નો જય હો. ધન્યકાર ભગવતી માત નો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ નો જય. આત્મસિદ્ધિ રચનાના 125 વર્ષ પૂરા થયા એ આનંદમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર નો, કૃપાળુ દેવ નો જય.